ट्रैक नंबर 22 रत्न त्रयदिशी सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र छे रत्न त्रय आ छे मोक्ष मार्ग ना त्रण पगथिया केवी रीते आ पगथिया चढ़सू अने एनु फल शू आवशे ए समझवानी इंतजारी छे ने तो थई जाओ तैयार प्रसन्न मूर्ति पूज्य बिनश्रीनी तत्व चर्चा माथी रत्न त्रय विषय
चत्तारी शरणं प्रजामि अहिंसा शरणं प्रजामि सिद्धा शरणं प्रजामि साहु शरणं प्रजामि केवली समस्तो धनु शरणं प्रजामि चार शरण चार मंगल चार स्तंभ करे जे भूत सागर न करे से सकल कर्म अनंत मोक्ष तना सकले अनंत भाव करीने जे गुण गाय ते जीव करीने मुक्ति जाय संसार माई शरण चार और शरण में गोल जे नर नारी याद रे तेने अक्षय अविचल पद हो अंगूठे अंत से लक्ष्मी सदा भंडार गुरु लोकन में समझे तो सदा मन चित करता है
मधुचित वन में झलकी है मुक्ति निशानी जो आत्म को लखते हैं उनकी है अमर कहानी
आत्मा ने ओळख के अंतर मजे आत सम्यक दर्शन ज्ञान है ये पण बाहर थी नहीं आवतु एने समझवा माटे देवगुरु शास्त्र એનું સાનિધ્ય હોય એના નિમિત્ત હોય પણ એ કરવાનું પોતાને જ રહે છે માત્ર બહારનું જ્ઞાન એ કઈ જ્ઞાન નથી એ તો એમાં એને પોતે વિશેષ જાણવા માટે શાસ્ત્ર જ્ઞાને આત્માને ઓળખવા માટે વચ્ચે એ શાસ્ત્ર જ્ઞાન હોય છે ખરું તો અંતરમાં આત્માને ઓળખે અંતરમાં આત્માને જુદો પાડીને સમ્યક દર્શન ના હું આ ચૈતન્ય છું આ નથી એમ પોતે ભેદ જ્ઞાન કરે એનું જ્ઞાન કરે અંતરમાં આત્માને ઓળખે તે જ્ઞાન આત્માનું સ્વાનુભૂતિ થાય તે દર્શન એવા દર્શન ને જ્ઞાન અનંતવાળમાં પ્રાપ્ત થયા નથી માટે એની મુખ્યતા રાખીને દર્શન જ્ઞાન અંતરમાંથી કેવી રીતે પ્રાપ્ત થાય એ જો પ્રાપ્ત થાય અંતરમાંથી અપૂર્વ વસ્તુ તો એમાં ચારિત્ર યથાર્થ આવે છે અને એ ચારિત્ર અંતરમાં એને સહજ પુરુષાર્થથી એને એવી રીતે પ્રાપ્ત થાય છે કે અંતરમાં સ્વાનુભૂતિ એવી પ્રાપ્ત થાય કે ક્ષણે ક્ષણે અંતરમાં ચાલ્યો જાય બહાર એને રોકાવું પણ મુશ્કેલ પડે પછી એને ગ્રસ્થાશ્રમ પણ ગમે નહીં એટલે મૌન થઈને ચાલ્યો જાય એવો અંતરમાં વારંવાર સ્વાનુભૂતિમાં ઝૂલતો ઝૂલતો એવી ચારિત્ર દશા પ્રાપ્ત થાય છે અને તે જ ખરું ચારિત્ર છે એ અત્યારે જે વાત કરે છે એ પોતે આત્મા કોઈ અપૂર્વ છે એની પ્રાપ્તિ કેમ થાય એની બધી વાતો ચાલે છે કારણ કે ચારિત્ર દશા બહારથી ક્રિયાનો ત્યાગ તો ઘણી વાર થયો છે અંતરમાં જે અપૂર્વતા લાગવી જોઈએ આત્માની લાગી નથી એટલે ગુરુદેવે દર્શન જ્ઞાન ને એ મુખ્ય એમ છે કે એનાથી ભાવ નો અભાવ થાય છે પછી ચારિત્ર જે આવે છે એ યથાર્થ ચારિત્ર આવે છે માત્ર બહારનું ચારિત્ર અનંતવારમાં ઘણી વાર કર્યું છે અને આ જે દર્શન ને જ્ઞાન છે એની સાથે અમુક જાતનું ચારિત્ર સ્વરૂપ આચરણ તો આવે છે જે અંતરમાં આત્મા જેને રૂચે એને બહારનું રૂચતું નથી એ અંતરમાંથી વિરક્તિ આવી જાય છે બહારનું બધું કાર્ય કરે તો એનું મર્યાદિત હોય છે એના કશાયો બહારનું બધું મર્યાદિત થઈ જાય એને એ એકત્વ બુદ્ધિ તન્મય પણ એ કરતો નથી એને એની રસ રુચિ તૂટી જાય છે અને આત્માની જ રુચિ લાગે છે કે આ કંઈ કરવા જેવું નથી એને ઉપાદેય લાગતું નથી અંગીકાર કરવા આત્મા જ અંગીકાર કરવો એવી અંતરની એને રુચિ બદલાઈ જાય છે એટલે પેલા મુખ્ય સમ્યક દર્શન આત્માની સ્વાનુભૂતિ થાય તો એમાં યથાર્થ ચારિત્ર આવે છે અને એ ચારિત્ર સાચું મુનિપણ અને સાચું કેવળ જ્ઞાન એમાંથી પ્રગટ થાય છે બહારની ક્રિયાઓ તો ઘણી વાર કરી છે અનંતકાળમાં એવા વેશો ધારણ કરી લીધા. અત્યારે જો તો ત્યાગ લઈને ઘણા નીકળી પડે છે, પણ અંતરમાં આત્માને ઓળખ્યા વગર માત્ર બહારની ક્રિયાઓ માત્ર શાસ્ત્રથી બોલે, કાંઈ અંતરમાં અત્યારે જે બોલે છે એમ કે આત્મા કેમ પ્રાપ્ત થાય એની વાતો બધી ચાલે છે, અને શાસ્ત્રની વાતો એ કરે છે. અંતરમાં કરું કારણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ પણ દુર્લભ છે, એટલે એનો પુરુષાર્થ કરવા માટે એની ભાવના, એનો પુરુષાર્થ, એની લગ્ની, અને અંતરમાં એને નિસાર બધું લાગે, સારભૂત આત્મા છે, રૂચિ પણ થઈ જાય છે. અંતરમાંથી ત્યાગ એને આવી જાય છે, અંતરનો ત્યાગ. પછી બહારનો ત્યાગ આવતા આવતા તો એને જેવો પુરુષાર્થ પ્રમાણે થાય. સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય એને કોઈને તરત ચારિત્ર આવી જાય, કોકને વાર લાગે.
જો યોગ પર લક્ષ્ય કો છોડકર સીધા આત્મા કી અનુભૂતિ આનંદ શાંતિ સહિત પરમન કરે તો ઉસી કા નામ આત્મા કા જ્ઞાન હૈ કે?
આત્મા કા જ્ઞાન હૈ, આત્મા કી અનુભૂતિ કરતે હુએ આત્મ જ્ઞાન હૈ,
વહી આત્મા,
વહી આત્મ જ્ઞાન હૈ. ઉપયોગ પર સે છૂટે और स्वभाव की अनुभूति करे वे आत्मा का ज्ञान के, आत्मा का ज्ञान कहो आत्मा की अनुभूति कहो सभी की है, इसको आत्मज्ञान कहते हैं. वे आत्मज्ञान पीछे इसकी धारा चालू रहती है, ये अनुभूति तो इसके अंतर्मूल की स्थिति है, वो निर्विकल्प दशा है, पीछे सविकल्प दशा माते तो नायक की धारा तो चालू रहती है, शुद्ध परिणते तो इसको ज्ञान कहने माते. निर्विकल्प दशा में हो या सविकल्प में हो तो भी आत्मज्ञान कहने माता है इसको. जब स्वानुभूति होवे पीछे जो सविकल्प की दशा रहती है तो स्वानुभूति को भी आत्मज्ञान कहते है, सविकल्प दशा में भी आत्मज्ञान कहने में आता है, कारण के वो नायक की धारा वेदज्ञान की धारा कायम चलती है इसलिए.
तो ये इंद्रिय का अवलंबन भी आता है सो फिर बाद में?
नहीं, इंद्रिय का अवलंबन अतिंद्रिय आनंद जब हुआ तब तो अवलंबन छूट जाता है, मन का विकल्प भी नहीं रहता, निर्विकल्प दशा हो जाती. पीछे बाहर उपयोग आवे तो अवलंबन भले हो, वो अतिंद्रिय ज्ञान का जो नायक की धारा के अंतर से न्यारा होकर जो गति हुई तो अंशे वो इंद्रिय का अवलंबन ओ इसके छूट कर न्यारा ही परिणाम रहता है, विकल्प होवे तो भी न्यारा परिणाम रहता है.
अब पर को जानेगा तब भी
तो भी उसी समय भी न्यारा परिणाम रहता है. उपयोग बाहर जावे वो जानता है पर को तो भी स्व स्व को छूटता नहीं, स्व के परिणति नहीं छूटता है,
स्व को जानता
है, स्व स्व को जानता है और पर को भी जानता है. इसके स्व की परिणति छूटती नहीं है, नायक की धारा रहती. जो जो क्षणे जो जो क्षणे आत्मा को जानता है वो नायक की धारा, और जब उपयोग पर में जाता है वो क्षण में ही आत्मा की परिणति वो क्षण रहती, पीछे याद नहीं करना पड़ता है. उसकी आत्मा का अस्तित्व और नायक की धारा अंशे अंशे वेदन अंशे शांति की धारा और निर्विकल्प दशा का आनंद दूसरा है, तो भी सविकल्प में भी शांति की धारा और ज्ञान की ज्ञाता धारा रहती है, और उपयोग पर में जाता है तो भी वो छूटता नहीं.
आनंद का वेदन तो नहीं रहता,
आनंद का वेदन नहीं, शांति
शांति
आनंद जो अपूर्व आनंद होता है निर्विकल्प दशा में होता है, और सविकल्प दशा में शांति रहती है, शांति समाधि और ज्ञाता की धारा रहती है,
निराकुलता रहती है,
निराकुलता रहता है, और शांति अंश शांति का प्रयोग वो चारित्र स्वरूपाचरण चारित्र से प्रकट हुआ ने, इसलिए शांति के द्वारा देते.
द्रव का ही अशुद्ध अशुद्ध परमन पर्याय की अपेक्षा होता है, उसमें फिर बार बार फिरता क्यों नहीं होती,
बार बार
फिरता क्यों नहीं होती फिर बार में?
स्थिरता तो इसकी जो दशा जितनी हुए वैसे हुए कि उपयोग तो बाहर चले, अंतर्मूर्त की इसकी स्थिति है, अंतर्मूर्त स्थिति उपयोग की अंतर्मूर्त तो स्वानुभूति में स्थिर होकर उपयोग बाहर जाता है, वो स्थिरता तो चारित्र दशा की कमी है इसलिए स्थिरता नहीं होती है. स्वरूप की परिणति नायक की धारा रहती है, नायक के भेद ज्ञान की धारा रहती है, अमुक अंश स्थिरता होती है, स्थिरता नहीं होती ऐसा नहीं, वो उसमें एकमेक नहीं हो जाता है, ये एकत्व बुद्धि नहीं होती, नायक की ज्ञाता धारा और कर्म की धारा वो उदय धारा दोनों भिन्न रहती है. इतनी स्थिरता तो इसको निरंतर रहती है, और विकल्प टूट के निर्विकल्प की स्थिरता, ये कोई कोई बार होती है निर्विकल्प स्थिरता, इसको दशा जो ऐसी होती है।
तो अगर ये दशा ना हो तो क्या सम्यक दर्शन छूट जाता है?
इसको जिसको वेद ज्ञान की धारा रहती है उसको निर्विकल्प दशा यानी अमुक टाइम आती ही रहती है, इसकी पुरुषार्थ की दशा ऐसी है। स्थिरता के लिए तो बारम्बार नायक की धारा की उग्रता करे, नाता धारा की उग्रता करे तो स्थिरता को, नायक धारा की उग्रता पीछे ही तो विशेष स्थिरता, इसकी भूमिका भी पलट जाती है। चौथा गुण स्थान में जो स्थिरता होती है इससे विशेष पंचम गुण स्थान में विशेष स्थिरता होती है, तो यानी इससे विशेष छठे सात में होती है, छठे सात में गुण स्थान है इसे विशेष अंतर्मूर्त, अंतर्मूर्त में आत्मा में उपयोग स्थिर हो जाते हैं, अंतर्मूर्त बाहर जाए, अंतर्मूर्त अंतर जाए, अंतर्मा जाए, अंतर्मूर्त में बाहर आवे तो अंतर्मूर्त अंतर्मूर्त में उपयोग इतना स्थिर हो जाता है छठे सात में गुण स्थान है। इसका क्या पुरुषार्थ, क्या ज्ञाता धारा की उग्रता, तो भूमिका पलट जाती है विशेष स्थिरता हो गई तो चौथा गुण स्थान में अमुक प्रकार की स्थिरता होती है।
तो उसके लिए ज्यादा मदन की जरूरत रहती है,
स्थिरता के लिए मनन की जरूरत रहती है ऐसा नहीं, तो मनन तो श्रुत का चिंतन रहता है, स्थिरता के लिए तो आत्मा में विशेष लीनता करना, ये लीनता इसका, इसकी विरक्ति बट करके, इनकी विरक्ति विभाव परिणाम से विरक्ति होकर नाता धारा में तलिनता लीनता होए तो स्थिरता का वो, ये इसका पुरुषार्थ है। मनन है तो वो बीच में स्थिर नहीं हो सके तो स्रोत का चिंतन रहता है, ये ज्ञान की परिणति है और स्थिर का लीनता की परिणति है, करने के लिए मनन करे विशेष ज्ञान की निर्मलता करने के लिए रहता है। शिव भूति मुनि और कुछ नहीं जानता था, वेद ज्ञान धारा की उग्रता हो गई तो इसमें लीनता बढ़ गई, लीनता बढ़ गई तो वितराग हो गया, केवल नाश हो गया। जब लीनता नहीं होवे तब श्रुत का चिंतन रहता है,
विचारधारा,
विचारधारा रहती है, आत्मा ने रुचि तो करी सके थी ने, रुचि अंदर रेवी जोई के आत्मा नु केम था, ये वंचन विचार एवं तो थई सके, बीजू विशेष करवू अंदर ने लग्नी लगाड़वी जे करवू थई सके छे, हजी तो पेलो मूल पायो तो सम्यक दर्शन नो छे, सम्यक दर्शन केम प्रगट थाय ए करवा जेवू छे, पेला तो
जी
आमा काय बाहर नु करण अंतर दृष्टि करवा जेवी ई करवा जेवू छे, સમ્યક દર્શન કેમ થાય, અનાદિ થી ઈ નથી પ્રગટ થયું, બીજું બધું થઈ ચુક્યું, બહાર નું બધું મળી ચુક્યું, એક સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી, એની માટેની તૈયારી તો ગ્રસ્તાશ્રમ થઈ શકે છે, એનો તત્વ વિચાર વાંચન શાસ્ત્રાભ્યાસ, આત્મા તત્વ જુદું છે એની પ્રતિ દ્રઢતા જાય છે, એને અંતરમાં લાવવો, એ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ની વાત છે, કે બહાર જે ઉપયોગ મતિ ને શ્રુત નો જે જાય છે એને સમિતિને અંતરમાં લાવો, એટલે જે ઉપયોગ બહાર જતો અંતરમાં એને સ્થિર કરો, એ દ્રષ્ટિ તો ચૈતન્ય ઉપર સ્થાપી દે કે હું ચૈતન્ય અનાદિ અનંત શાશ્વત દ્રવ્ય છું, એની દ્રષ્ટિ ચૈતન્ય ઉપર સ્થાપીને પછી ઉપયોગ જે બહાર જાય છે એના ઉપયોગની સમિતિને તારા તરફ લાવી દે, ને વિકલ્પ છૂટી જાય, વિકલ્પ જ્યાંથી છૂટીને ઉપયોગ તારામાં સ્થાપી દે, એ ઉપયોગને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વખતની વાત છે, ઉપયોગ બહાર જાય છે ને અંતરમાં જાય,
એટલે બધા જે મહેનત કરતા હોય એને બધાએ લાગુ પડે છે,
બધાને સમ્યક દર્શન ની સન્મુખ અંદર સન્મુખતાની વાત છે, અંતરમાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય એ વખતે મતિ શ્રુત નો ઉપયોગ પોતામાં આવી જાય છે, માટે એનો ઉપાય બતાવ્યો છે કે જે પર પ્રસિદ્ધિના કારણો મતિને શુદ્ધ છે એને પોતા તરફ આત્મ પ્રસિદ્ધિ એટલે પોતામાં સ્થિર કર, એટલે વિકલ્પ છૂટીને સહાનુભૂતિ પ્રગટ થશે. પેલા એની પ્રતિક યથાર્થ કરીને મતિ શ્રુત નો ઉપયોગ પણ તું તારા તરફ વાળી દઈએ એનો ઉપાય બતાવ્યો છે. સમ્યક દર્શન સહાનુભૂતિ પહેલાનો ઉપાય બતાવ્યો છે. મારો નિર્ણય કરીને હું નાયક છું એવી દ્રઢ પ્રતિથી નિર્ણય કરીને મતિ શ્રુત નો ઉપયોગ પણ તારા તરફ વાળી દઈએ. બહાર જતા જે મતિ શ્રુત ના જે પર પ્રસિદ્ધિના કારણો જે બીજા તરફ ઉપયોગ જાય છે એને તારા તરફ રૂચિ કોઈ પર પદાર્થ ને વિભાવ તરફથી એકદમ એને વિરક્તિ આવીને પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે તો એની તીવ્ર રૂચિ હોય તો જ થાય. રૂચિ વગર ક્યાંથી થાય? જાત જ જુદી હોય પણ ભેદ જ્ઞાન કરીને જે રૂચિ પ્રગટ થાય યથાર્થ રૂચિ, એને રૂચિ કયો, પ્રતિતિ કયો, યથાર્થ દ્રષ્ટિ કયો, એ બધા સમ્યક દર્શન પર્યાય હોય. સમ્યક દર્શન પહેલાની યથાર્થ યથાર્થ રૂચિ છે. ભેદ જ્ઞાન કરવાની યથાર્થ રૂચિ પર વિભાવથી છૂટો પડીને સ્વભાવને ગ્રહણ કરે છે એ યથાર્થ રૂચિ છે. જે આત્માનું કરવું છે આત્માનું કરવું છે અમુક પ્રકારની રૂચિ છે, પણ જે સ્વભાવને ગ્રહણ કરે છે એ તો યથાર્થ રૂચિ છે. આમ ચૈતન્ય છું નામ નથી યથાર્થ ભેદ જ્ઞાન કરે છે. માર્ગ પોતે પોતે જ શોધી દે છે. જે ગુરુ દ્વારા અને જે માર્ગ મેળવ્યો છે એ માર્ગ પ્રમાણે પોતે અંતરમાંથી સ્વભાવને ગ્રહણ કરે છે, ભેદ જ્ઞાન કરે છે કે આ શુભ અશુભ ભાવો એ પણ મારો સ્વભાવ નથી. શુભ વચ્ચે આવે છે પણ ચૈતન્યનું મૂળ સ્વરૂપ નથી. માટે પોતાનો યથાર્થ સ્વભાવ જે શાસ્ત્રમાં ગુરુદેવે કીધું, દેવગુરુ શાસ્ત્ર જે કહી રહ્યા છે એ પ્રમાણે પોતે ગ્રહણ કરી અને પોતાનો માર્ગ પોતે જ અંદરથી શોધી લે છે કે આ સ્વભાવ છે, આ વિભાવ છે, એના લક્ષણો ઓળખી લે છે. અનાદિનો અજયનો માર્ગ છે. અનાદિકાળથી બહાર ક્રિયામાં ધર્મ માને, આ શુભ ભાવ થોડો કર્યો ધર્મ માની લીધો એ તો પુનર્ગંધના કારણો છે. અંતરમાં મુક્તિનો માર્ગ તો અંતરમાં રહેલો છે.
ગુરુ પાસેથી ઉપદેશ તરત તમે કરશું, તરત ચારિત્ર એ જે બધું થતું હશે જે જીવોને એ જીવોને પહેલા તો રૂચિ પણ નથી. એક શબ્દ સાંભળે પહેલા તો જરા બી રૂચિ પણ નથી,
સાંભળે છે. ગુરુ એ શું કીધું આશય ગ્રહણ કરે છે, આમંદે થી આશય ગ્રહણ કરે છે. એટલે મારે એનો એ જીવને કઈ આત્માનું કરવું છે એવી જાતની રૂચિ હોય છે, પણ જે યથાર્થ રૂચિ અંદર સ્વભાવ ગ્રહણ થાય એ રૂચિ તો પોતે અંદર ઓળખાણ થાય ત્યારે એને થાય છે. પણ એ અંતર્મૃતમાં બધું કરી દે છે. શ્રી ભૂતિ મુનિ અંતર્મૃતમાં કરી દે. ગુરુએ કીધું માં તુષ્ણે માં રુષ્ય ભૂલી ગયા, કોઈ રાગ કરવો ને દ્વેષ કરવો ને એ તારો સ્વભાવ નથી એમ ગુરુનો આશય હતો. શબ્દ ભૂલી ગયા તો ગુરુએ શું કીધું? ભૂલી ગયા. થોડી બાઈ દાળ ને ફોતરા જુદા પાડતી હતી તો મારા ગુરુએ આખી જુદું પાડવાનું. આ દાળ ને ફોતરા જુદા છે, એમાં સ્વભાવ જુદો ને વિભાવ જુદો છે એમ એને આશય ગ્રહણ કરી દીધો ને અંતરમાં ભેદ જ્ઞાન થઈ ગયું. ભેદ જ્ઞાન કરી લીધું પુરુષાર્થ. એ ભેદ જ્ઞાન ની ઉગ્રતા કરતા કરતા અંતરમાં લીનતા વધી મુનિ દશા થઈ, યથાર્થ મુનિ દશા થઈ ગઈ. સમ્યક દર્શન થઈ ગયું, યથાર્થ મુનિ દશા થઈ ગઈ. અને અશુભમાં આવવાનું નથી કહેતા, આ વર્તની તીસરી ભૂમિકામાં જવાનું કહે છે. અમે ઊંચે ઊંચે જવાનું કહી ત્યાં તું નીચે ક્યાં પડતો જશે એમ આચાર્યદેવ કહે છે. અમારો કહેવાનો એમ આશય છે કે તું તીસરી શુદ્ધ સ્વભાવની ભૂમિકા પ્રગટ કર. શુભ તો વચ્ચે આવે છે પણ શુભ તારો સ્વભાવ નથી, એ બે શુભ ને અશુભ સરખી કોટીના છે એમ તું સમજ. અને આત્માનું તીસરી ભૂમિકા એ અમૃતકુંભ છે, એને ગ્રહણ કર. માટે તું ઊંચે જવાનું કહે છે, માટે ઉપર ઉપરથી તારી ભાવના આવે તો એ છોડી દેવાનું નથી કહેતા, પણ ઊંડી ભાવના પ્રગટ કર તો શુદ્ધ સ્વભાવમાં જઈ શકાય એવી ભાવના પ્રગટ કરશે. એટલે એને છોડીને પછી અશુભમાં જવાનું ઉપલી ઉપર ઉપર ભાવના આવે તો એ ભાવના કઈ કામની નથી, એમ કરીને છોડવાનું નથી કહેતા, પણ ઊંચું તું પ્રગટ કર, ઊંચી પરિણતિને પ્રગટ કર એમ કહેવાનો આશય છે. ભગવાનના મંદિરે દર્શન કરતો, ભગવાનના મંદિરે તેલ મારતો, એટલે તેલ મારતા જો ભગવાનના દ્વાર ન ખુલે તો એ થાકીને પાછો નહીં આવતો. જો ભગવાનના દ્વાર ખુલી જશે તો તેલ મારતો છોડતો નહીં. એટલે ભગવાને ચૈતન મંદિરે તું તેલ મારતો, હું ચૈતન છું એમ ઉપર ઉપરથી તને સમજાય તો એ છોડતો નહીં. એ છોડવા માટે અશુભ એ તને ન ઓળખાય, તો ન ઓળખાય ત્યાં સુધી અહીંયા તેલ મહેરાજ કરજે તો એમાં હું લક્ષ રાખજે કે જે મારે ઘણું આઘું જવાનું છે. તો તારો પુરુષાર્થ પડતા ચૈતન મંદિર ખુલવાનો તને અવકાશ છે. તું દૂર જઈશ તો જે અવકાશ તો ઉલટો આઘો જઈશ. ભગવાનના મંદિર થી તું દૂર જઈશ તો ઉલટો આઘો જઈશ. એટલે દ્રષ્ટિ બરાબર રાખજે કે હજી મારે અંદર જવાનું છે. ઉપલે ઉપર ઉપરની ભાવના એ તો પ્રગટ નથી થતું, પણ અંદરની ભાવના પ્રગટ કરવા માટે તું સમજે કે આ ઉપરનું છે, હજી અંદરનું કરવાનું મારું બાકી છે એમ જ્ઞાન યથાર્થ કરજે તો આગળ જઈ શકશે. એમ નાયક છું, નાયક છું ઉપર ઉપરથી થાય તો પણ અંતરમાં જાવું છે એ ભાવના છોડીશ નહીં તો એ છોડવાનું નથી કહેતા. અંદરની ભાવના એવી આવે કે ભેદ જ્ઞાન થઈ જાય, અંતરને ભેદી નાખે, ચૈતન મંદિરના બારણા ખોણીને ચૈતન ભગવાન પ્રગટ થાય એ ભાવના જુદી હતી. પણ તું ભાવના દ્રઢ કરજે તો કોઈ વાર તું પુરુષાર્થારી ઉગ્રતા થશે તો અંદર જવાય. પણ તું એટલે એ દ્વાર છોડીને અશુભમાં જવાનું નથી કરતા, શુભ પણ એ તારો ત્યાં ઉભો છે, દ્રષ્ટિ શુદ્ધ ઉપર રાખજે.
અગર પુરુષાર્થ કી કમજોરી સે છૂટ ભી જાય તો અભી ઇસસે જ્યાદા સમય,
ઇસસે જ્યાદા નહીં હોતા, અર્ધક ગણે લેતે હૈં. જબ સ્વરૂપ તરફ ઓ પરિણતિ ગઈ એ પીછે કા સંસાર કા અંત આ જાતા હૈ તો છૂટ જાતા હૈ તો અર્ધ પુરુષાર્થ સે જ્યાદા નહીં રહેતા. ઇસકે વસ્તુ કી સ્થિતિ નિયમ એસા હૈ કે જબ સ્વભાવ પ્રાપ્ત કિયા તો સ્વભાવ પ્રાપ્ત કરને કે પીછે એ સંસાર મે ટિક નહીં સકતા. જબ સ્વભાવ તરફ પરિણતિ ગઈ અસ્તિત્વ છે, અસ્તિત્વ તો એના હાથમાં છે, એનું એ ગ્રહણ સવિકલ્પ દશામાં પણ એનું અસ્તિત્વ તો એના પોતાના હાથમાં છે. અને ઉપયોગ પોતે પોતા તરફ આવે તો એ તરત એનું વેદન થઈ શકે એમ છે. અને એને યાદ એટલે યાદ માત્ર નથી, એ એ પરોક્ષના પરોક્ષના ફેર છે. એની નજર સ્થપાયેલી છે, ચૈતન ઉપર નજર સ્થપાયેલી છે. આ તો સમીપ પણે છે, ઓલું હૃદયનું છે દૂર પણે છે. આ તો સમીપ ચૈતન પોતાને સમીપ જ છે અને એ તો ઉપયોગ પોતાનો ફરે તો એ સહાનુભૂતિનું વેદન તરત એના હાથમાં છે, દોરી એના હાથમાં છે. એ ઉપયોગી વખતે લડાય પણ ઉપયોગ પોતે દોરી હાથમાં છે, ઉપયોગી બાજુ છે પણ ઉપયોગ પલટાવી શકે એમ છે. પોતે પરિણતિ ફેરવે તો પોતે પોતામાં લીન થઈ શકે, દોરી એના હાથમાં છે, અસ્તિત્વ પોતાનું ગ્રહણ ભેદ જ્ઞાન ની ધારા ચાલુ છે. પરોક્ષ ભાઈ કીને મેં આતા હે કેવળ જ્ઞાન કે અપેક્ષા એ પરોક્ષ, કારણ કે મતિ શ્રુત પરોક્ષ હે, એટલે પરોક્ષ કીને મેં આતા હે. પણ સ્વાનુભૂતિ હે એવું પ્રત્યક્ષ હે, અપને વેદન હોવા વો પ્રત્યક્ષ હૈ, તો અપેક્ષા થી પ્રત્યક્ષ કેને માં આતા હૈ, ઉસકો પરોક્ષ ભી કેને માં આતા હૈ. મતિ શ્રુત મન કા અવલંબન રહેતા હૈ, એટલે પરોક્ષ કેને માં આતા હૈ. પણ પરોક્ષ એસા નહીં હૈ કે કુછ જાનને મેં નહીં આતા હો વેદન તો પ્રત્યક્ષ હૈ
બરાબર
વેદન કો સહાનુભૂતિ મિશ્રી ખાતે હૈ તો ઇસકા સ્વાદ જો અપને આતા હૈ તો ઇસ સ્વાદ કાઈ એસે નહીં કે પરોક્ષ કે કોઈ જાન અનુમાન નહીં કરતા હૈ જો મિશ્રી કા સ્વાદ હૈ વો સ્વાદ તો પ્રત્યક્ષ હૈ
જી
આંધળી કો મિશ્રી એટલે એસા કે એસા કેસા આકાર હૈ કેસા હૈ વર્ણ હૈ એ નહીં સ્પષ્ટ પણ જો સ્વાદ હોતા હૈ વો સ્વાદ તો પ્રત્યક્ષ હોતા હૈ આંધળી કો મિશ્રી એટલે સ્વાદ તો પ્રત્યક્ષ હોતા હૈ એસે સ્વાનુભૂતિ મેં એસા અસંખ્યાત પ્રદેશ એસે ગણતરી મેં ગિનતી મેં નહીં આતા પણ એસકા જો વેદન હોતા હૈ વો તો પ્રત્યક્ષ હોતા હૈ જૈસે અંધે કો મિશ્રી તો સ્વાદ જો સાકર કા મીઠાપના હો તો એસકો પ્રત્યક્ષ હોતા હૈ એસે સ્વાનુભૂતિ કે કાળ મેં આનંદ ઓર એસકા આનંદ ગુણ પર્યાય કા વેદન જો એવો વેદન પ્રત્યક્ષ હોતા હૈ
ધારા અપરિવર્તન દ્રઢ હો જાતી પલટતા નહીં ઉગ્ર આલંબન તો ખરું પણ પલટે નહીં એસા આલંબન એક સરખા આલંબન
उत्सव से उत्तम सम्मत दर्शन जो होता है वो संसार की कमजोरी से अगर छोड़ जाए तो उसका संसार भी अर्ध पुद्गल परावर्तन ही ज्यादा से ज्यादा रहता है या फिर अनंत संसार का बन
रहता है
छूटने के बाद छोड़ जाते
हैं तो भी अर्ध शास्त्र में अर्ध पुद्गल ही आता है
શુદ્ધ
એટલે મલિનતા વગર જેમાં નિર્મળ સંકેત જેમાં કોઈ મલિનતા નથી એ સંકેત નો ભેદ નથી શુદ્ધ સંકેત એટલે જેમાં મલિનતા નથી કોઈ એમાં ચળ મળીન અગાઢતા ને એવા જે દોષો આવે દોષ વગર સંકેત ના નવમી ગુણસ્તર નથી હોતું ચળ મળી ને અગાડી અગાઢતા વગર અવગાઢ સંકેત મલિનતા નિર્મળ સંકેત થાય છે સૌક્ષમ હોય તો નિર્મળતા થતું શાયક માં વિશેષ ચાળ મળીને
નિર્મળતા
એની દ્રષ્ટિ નો વિષય બે નો એક સરખો એક સરખો છે જે દ્રષ્ટિ એ દ્રવ્ય ને ગ્રહણ કર્યો યથાર્થ એવી દ્રષ્ટિ જે ઉપર કેવળ વિતરાગે એવું જ આત્માને ગ્રહણ કર્યું છે ભાઈ નિર્મળતામાં એટલો ક્ષાયક છે એટલે અવગાઢ છે અને ચારિત્ર થાય એટલે પરમ અવગાઢ કહેવાય એ પરમ અવગાઢ અહીં લાગુ ન પડે એટલે એ અપેક્ષા એને નિર્મળતામાં એમ કહેવાય અવગાઢ પરમ અવગાઢ સંકેત ની સ્થિતિ તો અંતર્મુખ નહીં છે પ્રગટ થાય ત્યારે ઉપસમ પેલા અનાદિ નું થાય ત્યારે ઉપસમ થાય છે ઉપસમ તો અંતર્મુખ ને પછી બદલાઈ જાય એટલે ક્ષયક્ષમ થઈ જાય છે ઉપસમ એની સ્થિતિ અંતર્મુખ એમાં એની પ્રકૃતિ હિસાબે લઈ તો એમાં બધા કર્મ બધા ઉપસમ થાય જે દર્શન નું એને કર્મ હોય ને એ બધા ઉપસમ થઈ જાય છે અને અંદર થી સમ્યક દર્શન ચૈતન્ય દશા પ્રગટ થાય છે નિર્વિકલ્પ દર્શન પછી ક્ષયક્ષમ થાય છે ક્ષયક્ષમ માં તો નિર્વિકલ્પ ને સવિકલ્પ ને બધું હોય છે ક્ષયક્ષમ એટલે કોઈ નો ઉદય અને કોઈ નો ક્ષય ને કોઈ નો ઉપસમ એવી રીતે હોય છે પ્રકૃતિ તરફ બાકી ક્ષયક્ષમ તો પછી એ ચાલુ રહે છે ઉપસમ માંથી ક્ષયક્ષમ થઈ જાય
સંકેત
સંકેત હિસાબે પ્રતિતિ હિસાબે કઈ ફેર નથી, સંકેત માં ફેર નથી, પ્રતિત એની આ ઉદય કર્મ ના ઉદય ની ઓલું ઠરી જાય છે કર્મ, આને કઈક ઉપશમ કઈક ઉદય અને કઈક ક્ષય એવી જાતનું હોય છે. અંતર્મૃત પછી ક્ષયુષમ જ થઈ જાય, નિર્વિકલ્પ દશા થાય પછી અંતર્મૃત પછી ક્ષયુષમ જ થઈ જાય. એની ચાલુ પરિણતિ જે સવિકલ્પ દશામાં ને બધી ચાલુ પરિણતિ ને ચાલુ પરિણતિ ઉપસમાં નથી, એની સ્થિતિ જ અંતર્મૃત ની છે. ઉપસમ સમય ચાલુ પરિણતિ ક્ષયુષમ હોય છે, પછી વધી જયારે નિર્વિકલ્પ થાય ત્યારે ક્ષયુષમ પણ હોય ને, બહાર આવે તો ક્ષયુષમ, અંદર જાય તો ક્ષયુષમ. ઉપસમ આવી ગયું ને પડી ગયું, પરિણતિ ચાલુ બધી પ્રકૃતિ નો ક્ષય થાય, ઉપશમ માં બધી પ્રકૃતિ ઠરી જાય છે, કોઈ ઉદય નથી ઠરી જાય છે, સત્તામાં હોય છે, અને ક્ષયુષમ માં કોક સંકેત મોહ ની પાતળો એને એનો ઉદય હોય છે, અબુદ્ધિપૂર્વક નો ઉદય રહે છે. અંતર્મૃત પછી જે થાય ને ઉપશમ માંથી શોષણ થાય જેવું કઈ ને, ઉપશમ માંથી કોક પડી જાય છે, ઉપશમ માંથી શોષણ ઘણાને શોષણ થઈ જાય, કોક ને ઉપશમ ઉપશમ આવી ગયું એમ કેવાય છે ને, ઉપશમ માંથી પલટી જાય, પડી ગયો એમાં ફાયદો વગર ફાયદો શું કઈ ને, જરીક વધારે એટલે વધારે ફાયદો નો, જરીક વધારે રહ્યો એટલે એને થોડીક દશા વધારે રહી એટલું એટલું, એને એ વખતે વેદન ચૈતન તરફ નું વેદન રહ્યું એમ ફાયદો, ચૈતન તરફ નું વેદન રહ્યું એટલો ફાયદો એ વખતે ફાયદો, પછી રહ્યું એટલે એ પછી જલ્દી વધે ને જલ્દી આમ થાય ને એવો કઈ એમાં અર્થ લાગુ નથી પડતો, કે એને એટલી વાર રહ્યું એટલે પછી જલ્દી એને પુરસાદ પડ્યો ને ન ઉપડે એવો કઈ એને અરે અર્થ નથી, એટલે એ વખત પૂરતું જ એને એટલો વેદન રહ્યું એટલો વધારે લાગુ ઓછો લાગે, ઉપશમ થી પડી જાય ને થોડા ટાઈમ માં પાછું ક્ષયુષમ ને થાય એને. જેટલી વાર ચૈતન્ય ધારા રહી એટલી વાર આત્મા ને આત્મા તરફ નું વેદન રહ્યું એને એટલો લાભ, એ વખતે આત્મા નો તરફ ના સુખ નું એને વેદન રહ્યું એને લાભ, આત્માની શાંતિ વેદન. નિર્વિકલ્પ દશામાં ઉપશમ સમ્યક દર્શન થાય છે, પેલા વહેલું થાય ત્યારે ઉપશમ કહેવાય છે, ફરી ઉપશમ ઘણી વાર આવે છે, પણ ઉપશમ બહાર આવે તેને ક્ષયોપશમ કહેવાય છે, ક્ષયોપશમ ને ક્ષાયક એ સવિકલ્પ દશામાં બે જણ નિર્વિકલ્પ પણ હોય સવિકલ્પ હોય સાહેબ માં સવિકલ્પ નિર્વિકલ્પ એ હોય, ઉપશમ ની સ્થિતિ અંતર્મૃત ક્ષયોપશમ અને ક્ષાયક ચાલે છે
લાંબો કાળ સુધી,
એટલે ક્ષયોપશમ નો ઘણો કાળ છે ક્ષાયક,
પણ ઉપશમ સમ્યક દર્શન માં સમજો ભાવ પૂરો થઈ જાય પછી બીજા ભાવ માં બીજી ગતિ માં એ ચાલુ જ રહે એવો કોઈ નિયમ ખરો?
ઉપશમ ચાલુ ન રહ્યું પણ ક્ષયોપશમ કે ક્ષાયક ચાલુ રહે, બીજી ઉપશમ ની સ્થિતિ જ અંતર છે. વેદક સમ્યક્ત્વ અને ઉપશમ સમ્યક્ત્વ, એ સમ્યક્ત્વ સમ્યક્ત્વ જુદા છે. એ સમ્યક પેલા વેદક થયું પછી ઉપશમ થયું એમ નથી. પલટે જે ક્ષયોપશમ એક સમ્યક્ત્વ ને સમ્યક્ત્વ છે, બીજું નથી કઈ. એ તો પેલા એકદમ ઠરી ગયું ઉપશમ રૂપે, પછી એમાંથી ક્ષયોપશમ થાય. એ તો કર્મ ની અપેક્ષા અલગ, કર્મ પેલા ઠરી ગયા હતા અને પછી એમાં થોડું થયા, થોડા સેજ ઉદય છે. એમાં પરિણતિમાં સમ્યક દર્શન ની નિર્મળતા અને વેદન તો એક જ જાત, વેદન માં ફેર નથી. સંયોગ સમની
અંદર મધ્યગાળામાં મિશ્ર ભાવ પાછો આવી ગયો હશે, શરીર ઉપસમ થાય, વ્યક્તિ ઉપસમ કરે જે કાળ જે સમય, એ સમય પહેલાની જે ક્ષણ હોય અથવા
મિશ્ર ભાવ ઉપસમ સમય દર્શન એમાં વચ્ચે શ્વાસવાદન સમય પણ એ મિશ્ર સમય એ તો અંતર્મુખ ના પરિણામ એ વાસ્તવિક સમ્યક દર્શન નથી. એ તો શ્વાસવાદન સમ્યક એમ કહેવાય છે એ તો. અને મિશ્ર મૌની મિશ્ર સમય એ વચ્ચે એવા પરિણામો આવે છે. કેવળ તો બીજ જ્ઞાની એટલે સમ્યક દર્શન ને બીજ જ્ઞાન કહેવાય છે. બીજ જ્ઞાન બીજ જ્ઞાન પ્રગટે એટલે કેવળ જ્ઞાન થાય એ આવે છે. બીજ જ્ઞાન એ તો સાચો માર્ગ મળે.
શરૂઆતનું સમ્યક દર્શન હોય અને 50 વર્ષ પછીનું હોય તો એમાં બી ફરક તો પડતો જ હશે ને.
દર્શાની ગાઢપ થાય
એટલે સવિકલ્પ દશામાં શું ફેર પડે?
ઉત્તરોત્તર એની ગાઢપતા થતી જાય. જે એના સ્વરૂપાચરણ ચારિત્ર છે એ સ્વરૂપાચરણ ચારિત્રની પણ વૃદ્ધિ થતી જાય છે, એની તારતમ્યતા વધતી જાય છે સ્વરૂપાચરણ ચારિત્રની.
નિર્વિકલ્પ દશા પણ ઓછા ઓછા અંતરે આવતી જાય.
સ્વરૂપાચરણ ચારિત્ર વધે એટલે બધી વિશેષતા થતી જાય છે. પણ એ પંચમ ગુણ સ્થાને યોગ્ય જે હોય એ નથી હોતું, ચોથા ગુણ સ્થાને યોગ્ય હોય એ પ્રમાણે હોય છે.
નિર્વિકલ્પ દશામાં જેટલા સમય પેલા ટકતા હોય એના કરતા વધુ ટકતા હોય એવું બી બંધ
હોય, એની દશા અમુક પ્રકારની વધતી જાય એ પ્રમાણે થતું જાય. એવો વધે કાળ ટકો થાય, ભાવની વિશેષતા થાય. એકલા કાળ
ઉપર
એ કઈ ભૂકેવાની વાત છે, એ તો સહાનુભૂતિ ની વાત છે. ભાવ એટલે અંદર ની વિશેષતા, જ્યાં જે વાત ટકે જલ્દી આવે ભાવ ની વિશેષતા, એની એકાગ્રતા ની લીનતા ની વિશેષતા. કઈ વાણી માં શું કહી શકાય? સ્વરૂપ ને ગ્રહણ કરવાનું નિરીક્ષણ છે. આ વિભાવ અનાદિનો છે, અનાદિનો છે, એનાથી છૂટો એનો સ્વભાવ જાણી લે છે. આ વિભાવ છે, આખું સ્વરૂપ ને મારો સ્વભાવ છે તે સમાધિ રૂપ છે અને શાંતિ રૂપ છે, જુદું બને છે. એની કોઈ જાતની એની દુબન છે અને સ્વરૂપ ને જાણી લે છે, વધતો જાય છે. આવો માર્ગમાં ઉત્સાહ છે જેને, માર્ગની નિરુત્સાહી પણ કેવું નથી. સંઘમાં એકલો એ ઉભો રહ્યું છે, એમ એને કોઈના સાથની પણ જરૂર નથી, એકલો ઉભો રહ્યું છે.
Thank you.
આત્માને વધારનારો અને વિવાહ ને મોકલનારો એટલે એનો ભગવાન ગુણ છે. ત્યાં એનો ઉપયોગ જ નથી જતો, પોતા તરફ જ ઉપયોગ જે છે ઉપયોગ જાય તો એને ગૌણ પડે છે મુખ્ય. એટલે આત્મા તરફની દ્રષ્ટિ અને આત્માની સાધનાને વધારવું એ તરફની એની પરિણતિની મુખ્યતા છે. એટલે ઉપગ્રહણ ગુણ છે ને ઉપગુણ બે એની સાથે છે. એ રીતે એની કર્મની નિદ્રા થતી જાય છે. જે નિર્બળતાથી દોષ રાખતો તો એ નિર્બળતા નથી અને પુરુષાર્થની ધારા ચાલ્યા કરે છે. અલ્પ નિર્બળતા છે ને ગણી નથી, ચારિત્રની અપેક્ષા એ છે. અને મુખ્ય એને પુરુષાર્થ તરફથી વાત કરી છે કે નિર્બળતાથી અંતરાયનો જે દોષ લાગતો તો એ નથી લાગતો. એટલે કે પુરુષાર્થની ધારા એમને ચાલુ રાખે છે, એ કર્મની નિદ્રા થાય છે. એવી રીતે પોતાની શક્તિની સાધનોને વધારતો જાય છે, ગુણોની નિર્મળતા વધારતો જાય છે. સર્વગુણાંશ સમ્યક દર્શને બધા ગુણોનો અંશ નિર્મળ થતા જાય છે, સમ્યક આગળ આગળ વધતો જાય છે, આત્મશક્તિઓ વધારતો જાય છે. પુરુષાર્થને વધારનારો ઉપગ્રહણ છે અને વિભાવને ભોપવનારો એ ઉપગ્રહણ, એ બે એક સાથે રહેલું છે. એક બાજુ અસ્થિ બીજી બાજુ નાસ્તિક છે. બહારમાં એમ કહેવાય કે કોઈ ગુણ કોઈ સાધક ને કઈ આત્માની સાધના કરતા જે અસ્થિરતાનો દોષ લાગતો હોય એવા દોષને સમ્યક દ્રષ્ટિ કોઈ દોષને બહાર પાડતો નથી. કારણ જૈન શાસનમાં એને નિંદા થાય ને શાસનની હિમણા થાય માટે એને ગોપવે છે, એ વ્યવહાર અંગ છે. બાકી પોતાની શક્તિને વધારવાની વૈભાવને ગૌણ કરવું એ ઉપગ્રહણ ઉપગ્રહણ છે. કોઈ ઓલો દ્રષ્ટ ના લાગેલો બ્રહ્મચારી લેબાસ કરી ખોટો બ્રહ્મચારીનો વેશ લઈ અને ભગવાનના પ્રતિમા આગળ દર્શન કરવા જઈને રતન ચોરી ગયું છે તો એ રતન ચોરી ગયો તો એ આ બ્રહ્મચારી રતન ચોરી ગયો એમ બહાર નથી પાડતા. પણ એ બ્રહ્મચારીનો વેશ લીધો તો પણ બ્રહ્મચારી ચોરી ગયો એમ બહાર આવે તો જૈન ધર્મના બ્રહ્મચારીઓ આવા હશે, બધા આ બધા આવા હશે એવા લોકોમાં ટીકા થાય એટલે એને ગોખવે છે. એવા કોઈ પ્રસંગ એનો ઉપગ્રહણ ગુણ છે. જૈન શાસનની નિંદા થાય એવા કાર્યોમાં જોડાતો નથી. કોઈ અસ્થિરતાના દોષો કોઈના બહાર દેખાય તો એને જૈન શાસનમાં નિંદા થાય તો એને બહાર પાડતું નથી. એ શાસનની નિંદા થાય એકનું દેખીને બધા આવા છે એમ નિંદા થાય માટે બહાર પાડતું એનો ઉપગુણ ગુણ છે. કે આવું જૈન શાસન આવું સરસ મુક્તિનું માર એમાં બહાર પાડે તો લોકો એને નિંદાનું કારણ થાય, કોઈને શ્રદ્ધા ઉડી જાય માટે બહાર નથી પડતા. ઉપગુણ ગુણ એવો છે અમુંડ દ્રષ્ટિ ગુણ સમય દ્રષ્ટિ આ બધું આમાં નિશ્ચય થઈ ગયું છે. નિશ્ચયની સાથે આવો વ્યવહાર પણ સમ્યક દ્રષ્ટિનો હોય છે. મૂળ દ્રષ્ટિમાં અંદર પોતે વેદનાની ધારામાં મૂંઝાતો નથી, પણ જતું નથી. ક્યાં જ્ઞાયક છે કે આ વિભાવ છે કે આ સ્વભાવ છે આ એના બહાર નથી બધે. કોઈ બીજા પ્રસંગ બીજા માર્ગ દેખીને એમાં મૂંઝાતો નથી. કોઈ અનેક ઠેકાણે મુક્તિનો માર્ગ માની રહ્યા છે, કોઈ ક્યાં કોકેક ક્રિયાઓમાં માર્ગ માની રહ્યા છે, અપવાદ ના અને તેમ સવા કોઈ શુદ્ધિ અશુદ્ધિ માર્ગ માની રહ્યા છે, કોઈ પૂજા ભક્તિમાં કોઈ શાસ્ત્ર સ્વાધ્યાયમાં અનેક રીતે મુક્તિનો માર્ગ માને એમાં મૂંઝાતો નથી. કોઈ દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ જુદી રીતે તો એમાં કોઈમાં મૂંઝાતો નથી. એ બહારના કોઈ પ્રકારોમાં આવી નથી તો કઈ મુક્તિનો માર્ગ ક્યાં રહેલો છે અંતરમાં એની સાથે આ બધું હોય છે. સ્વાધ્યાય હોય, ભક્તિ, પૂજા, દેવ ગુરુ શાસ્ત્રો મહિમા એ બધું એમ સમજે છે, પણ અંદરમાં મૂંઝાતું નથી કે આ જ્ઞાયક છે કે આ વિભાવ છે કે આ વિભાવ કે આ સ્વભાવ આ વિભાવ એના ભેદ પડવા મૂંઝાતું નથી. તો એ જ્ઞાયકની પરિણતિ જે પ્રગટ થઈ એ જ્ઞાયકનું અસ્તિત્વ એને પોતે જ્ઞાયકની પરિણતિમાં દ્રઢ રહે છે. આ નાયક તે જ્ઞાયક હું નાયક જ છું એ નાયકની સાધક દશામાં મૂંઝાતું નથી.
નાયક ને ઓળખવાનું મૂંઝાતો નથી, વિભાવ ને જુદું પાડવાનું મૂંઝાતો નથી. એ અમૂન દ્રષ્ટિ છે. ઊંચામાં ઊંચા શુભ ભાવો હવે પંચ પરમેષ્ઠીના હરિયમશીલ આચાર્ય ઉપાધ્યાય સાંભળીને ભક્તિના અનેક જાતના વિકલ્પ ઊંચા ઊંચા આવે દ્રવ્યુણ પર્યાય હું જ્ઞાન છું દર્શન ચારિત્ર આત્મામાં જ્ઞાન ગુણ દર્શન ગુણ ચારિત્ર અનેક જાતના એ ગુણોના વિકલ્પ આવે એ બધામાં અમારો જ્ઞાયક ક્યાં અને આ વિકલ્પ ક્યાં એ મૂંઝાતો નથી. એને પ્રજ્ઞા છીણીથી બરાબર જુદી પડે છે. પ્રજ્ઞા છીણી અને પ્રગટ આ વિકલ્પ શુભ ભાવના છે. પણ એ વિકલ્પની સાથે ગુણનું ગ્રહણ કરે કે પંચ પરમેષ્ઠીનું એને વિચારો એને હોય રાગ વિશે વિચાર પંચ પરમેષ્ઠીનું આલંબન હોય કે દ્રવ્યણ પર્યાયનું એના લક્ષમાં આવતા હોય પણ એ મૂંઝાતું નથી કે આ ઊંચામાં ઊંચા વિકલ્પ છે તામાં આગ નાયક છે કે આગ નાયક એ મૂંઝાતું એને ભેદ જ્ઞાની ધારામાં જ્ઞાતાની ધારામાં મૂંઝાતું નથી. એની અમૂલ દ્રષ્ટિ જાણે છે. ચોખે ચોખ્ખું સ્પષ્ટ ભેદ જ્ઞાની ધારા ને નાયકની ધારા એને સહજ ચાલે છે. નાયકની ધારા હોય ને ભેદ જ્ઞાની હોય ને ભેદ જ્ઞાન હોય ને નાયક ધારા બે એક સાથે છે. ભલે અસ્થિ તરફનું છે આ નાસ્તિ તરફનું છે. પૂછ્યું હતું ને કે નાયક ધારા જ્ઞાતા ધારા ભેદ જ્ઞાન ધારા એ બે સાથે છે. ભેદ જ્ઞાન ધારા કયો તો જ્ઞાતા ધારા એમાં હોય છે. નાતા ધારાની સાથે જે જ્ઞાન ધારા હોય છે બે સાથે હોય છે બે જુદું નથી. વેદ જ્ઞાનની ધારા વાળાની નાયક ધારા હોય સહજ હોય ને નાયક ધારા હોય ત્યાં ભેદ જ્ઞાન ધારા હોય. પણ જેને ભેદ જ્ઞાન પ્રગટ નથી તેને જે અભ્યાસ કરે છે માત્ર એની સાથે જ્ઞાતા હજી નાયક સાહેબ પ્રગટ થયો નથી તો માત્ર અભ્યાસ છે. નિર્મળતાને બધા નિશંક અંગમાં પણ અંતરમાં એક નાયક જેવું નથી તે નથી. શુભા શુભાવ થઈ જુદો હું આર્યો નાયક નિશંક સહજ નિશંક સહજ નિકાંક્ષ અને સહજ અમૂલ દ્રષ્ટિ નિર્વિચ સંસારમાં રહીને આત્માની સહાનુભૂતિ તે અંશે મુક્તિ થઈ શકે. સંસારમાં રહી પછી સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તો એને બહારથી પણ ત્યાગ આવી જાય છે. સંસારમાં રહીને પૂર્ણ મોક્ષ નથી થતો પણ આત્માને ઓળખી શકે છે. આત્માની સહાનુભૂતિ થાય છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલી સુધી થાય છે. ભાવનો અભાવ થાય છે. સિદ્ધ ભગવાન જેવી એને અનુભૂતિ અંશે થાય છે. પણ એને મોક્ષ પૂર્ણ મોક્ષ કેવળ જ્ઞાન નથી થતું. એ બહારથી બધો ત્યાગ થઈ જાય છે. મુનિ થઈ જાય છે ત્યારે પૂર્ણ મોક્ષ થાય. પ્રસંગમાં પરિણતિ શુદ્ધ પરિણતિ જ્ઞાયકની પરિણતિ ચાલુ જ છે. જ્ઞાયકને ભૂલતો
ચારિત્ર એવી રીતે પણ જે જાતની શ્રદ્ધા છે આત્માની શ્રદ્ધા સમ્યક તેનું આચરણ પણ સમ્યક જ થાય છે. એની શ્રદ્ધા જો મિથ્યા હોય સહાનુભૂતિ
એને
પૂરો આત્માને શુદ્ધ જાણ્યો એટલે શુદ્ધ જાણ્યો એટલે શુદ્ધ પરિણામ બધું પૂરું નથી
ગયા
એટલે એમ એ સ્વતંત્ર પણ જાતિ વ્યક્તિ છે અંશે એની શ્રદ્ધાનું આચરણ અમુક અંશે થાય છે. પણ યદી કયા ભેગ બધું પૂરું નથી માટે બે સ્વતંત્ર
એ રીતે સ્વતંત્ર કહેવા માંગે
એ રીતે સ્વતંત્ર
આપણે એમ કહું છું કે શ્રદ્ધા ચેતા વળે પણ છતાં એવું નથી કે શ્રદ્ધા પૂર્ણ થઈ ગઈ કે ચારિત્ર પૂર્ણ થઈ જવું જોઈએ એમ કહું એમ નથી.
બરાબર નિશ્ચય છે કે હું સ્વાભાવિક શુદ્ધ છું, મારું શુદ્ધ છે, એની અંદર મૂળમાં એને અશુદ્ધતા પ્રવેશી નથી, સ્વાભાવિક શુદ્ધ છું અને બરાબર શ્રદ્ધા છે. વિવાહમાં સ્વભાવ નથી, શ્રદ્ધામાં એને શંકા નથી, શ્રદ્ધા બરાબર છે પણ એ શુદ્ધ છું પણ પર્યાયમાં શુદ્ધતા નથી, એ બરાબર છે. અમુક પ્રકારે આચરણ હોય તેને શ્રદ્ધા ને લગતું હોય કે જેમ ભેદ જ્ઞાન થઈએ શ્રદ્ધા થઈ એટલે જુદો પડી જાય છે પણ એને વિશેષ આચરણ સ્વરૂપે એક હલ્યામ ને એક હલ્યામ મિથ્યા ચરિત્ર ને
જુદી જુદી દિશામાં હલે એવું તો નથી
મારો સ્વભાવ નથી પણ હું નથી ચૂકી શકાતું નથી આચરણ મને
બરાબર પરિણતિમાં
એ સત્ય છે કે એમ હોય છે કે હું આવો માર્ગ
બરાબર
શ્રદ્ધા બરાબર કરજે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ જે જુદા ન બની શકે તો હું એમ નાસીબાદ થઈ અને શ્રદ્ધામાં ફરતી થઈ
બરાબર
આચરણ જુદું છે અને શ્રદ્ધા જુદું છે શ્રદ્ધા તો બરાબર એમાં પરિણતિ રૂપ જે તને એનાથી સાનુભૂતિ એ દશા ન આવે તો તું પ્રયત્ન કરજે પણ એનો માર્ગ કઈ સહાનુભૂતિ જેવી કોઈ વસ્તુ નથી એ વિના
કે
રૂપે કરી શકે માર્ગ તો જે છે તે છે પણ બની નથી શકતી તો તું પ્રયત્ન કરજે શ્રદ્ધા બરાબર કરજે
બરાબર તારું આચરણ એટલું ન પૂર્ણ થઈ શકે તો પણ શ્રદ્ધા તું તું આમ જ રાખજે કે આ જ માર્ગ છે એ નિંદા શું એકલો તો થયું દસ પછી ઉપરના નિંદા શું નિંદા નકામાં એકલા વગર ના બધા નિંદા નિંદા થશે
મૂળ એકડો તો સમ્યક દર્શન છે એ જો હોય તો જ યથાર્થ છે મીંડા એટલે ખાલી મીંડા જ કહેવાય મૂળ જે વસ્તુ છે ને ઓળખી નહી એકલા શુભાવ કર્યા પુનગન થયા આત્માનો સ્વભાવ તો ઓળખો ને એટલે જે અંતરમાં આત્માની પ્રાપ્તિ થવી જોઈએ તો થતી નથી માત્ર મીંડા ઉપલા શુભાવ રૂપ મીંડા કર્યા એકડા વગરના મીંડા એકડા વગરના મીંડા એટલે કઈ એકડો કહેવાતો નથી તો માત્ર શૂન્ય છે એ કઈ ગણતરીમાં આવતો નથી એકડો હોય તો ને મીંડા ચડે તો ગણતરીમાં આવે એકલા મીંડા કઈ ગણતરીમાં આવતા નથી શુભ ભાવો કર્યા પૂનગન દેવલોક થયો પણ આત્માને જે ઓળખાણ જે સ્વાનુભૂતિ થવી જોઈએ આત્મા પ્રગટ ન થયો ત્યાં સુધી બધા મીંડા છે આત્મા પ્રગટ થાય તો જ યથાર્થ છે ને તો જ મુક્તિ થાય છે આત્માની ઓળખાણ વગર કઈ મુક્તિ થતી નથી સમ્યક દર્શન થાય તે અંશે મુક્તિ થાય છે પછી આગળ જાય તે અંદર ચારિત્ર લીનતા વધતી જાય બહારથી ચારિત્ર આવે એમને અંતરમાં લીનતા વધતી જાય તો વિતરાગ દશાને કેવળ મન પ્રગટ થાય છે બહારથી ત્યાગ કર્યો વૈરાગ કર્યો બધું કર્યું પણ આત્માને ઓળખું નહીં આત્માને ઓળખા વગરનું બધું એકરા વગરના મીંડા જેવું છે મૂળને ઓળખું નહીં જે મૂળ ઝાડના પાંદડા ડાળા પાંદડા બધું ભેગું કર્યું પણ એ મૂળ જે છે મૂળમાં પાણી પાયું નહીં તો વૃક્ષ ઉગતું નથી મૂળિયું જે છે મૂળ ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય છે એને ઓળખીને એમાં જ્ઞાન વૈરાગ ને પ્રગટ થાય તો જ એમાંથી આત્મા માંથી એમાં જ્ઞાન ને ચારિત્ર બધું આત્મા માંથી પ્રગટ છે, બહારથી પ્રગટતું નથી. એટલે મૂળ ને ઓળખા વગરનો જે પાણી પાવું એમાં વૃક્ષ ઉગતું નથી. બધા દાણા પાંદડા છે, ઉપલા દાણા પાંદડા ને પાણી પાવાથી વૃક્ષ નું થાય, મૂળિયા ને પાવાથી થાય. બીજ જે વાયુ બીજ મેં પાણી પાવાથી થાય, પણ બહાર ઉપરથી પાણી પીવાથી ખાલી પાણી પાયા કરે તો કઈ વૃક્ષ ઉગતું નથી. જ્ઞાન આત્મા માંથી પ્રકૃતિ, સમ્યક દર્શન આત્મા માંથી પ્રકૃતિ, ચારિત્ર આત્મા માંથી પ્રકૃતિ, બધું આત્માનો જે સ્વભાવ છે એમાંથી જ પ્રકૃતિ છે, બહારથી કઈ આવતું નથી. ચૈતન્ય પાણી સ્વભાવે શીતળ છે, પણ અગ્નિના નિમિત્તે ઉષ્ણતા એમાં દેખાય, પણ એ નિમિત્તના સંયોગ એમાં એવી ઉષ્ણતાની પરિણતિ થાય. એમાં આત્મા સ્વભાવે પોતે શીતળ, ચૈતન્ય શીતળતાથી ભરેલો છે, અને એને વિભાવના નિમિત્તે પર નિમિત્તે એટલે એનામાં અનેક જાતની રાગ દ્વેષ આદિ કાલીમાં દેખાય, પણ અંતરદ્રષ્ટિ કરે તો એ શીતળ સ્વભાવથી ભરે. એ જેટલું જ્ઞાન સ્વભાવ આત્મા તેટલો જ પોતે છે, એ સિવાયનું બધું એનાથી જુદું છે. એવો આત્માને સ્વભાવ ચૈતન્યનો સ્વભાવ ગ્રહણ કરી લેવો, સૂક્ષ્મ ઉપયોગ કરીને આત્માને ગ્રહણ કરવો, એ જ કરવા જેવું છે. એમાં જ આનંદ, એમાં સુખ, બધું એમાં જ રહેલું છે.
જો વિકલ્પ જો સભી કલ્પ મેં હોતા હૈ વો વિકલ્પ તો એસે ખ્યાલ મેં આતા હૈ કે વિકલ્પ હૈ, ઓર સ્વાનુભૂતિ મેં તો કેવળ જ્ઞાન નહીં હુઆ, અશુદ્ધતા નહીં જાતા, અબુદ્ધિ પૂર્વક જાતા. ઇસલિયે
ઉસકો શિક્ષા કરતા
હાં, ઇસલિયે વો શુદ્ધ અબુદ્ધિ પૂર્વક ખ્યાલ મેં અનુભૂતિ મેં નહીં રહેતા કે મેં એસે મલિન હું, કે આકુલતા કે મલિનતા નહીં રહેતી, ઓર એસે કોઈ એસે સંગ રાગ દ્વેષ કે કોઈ કોઈ જાતને અનુભૂતિ ખ્યાલ મેં નહીં રહેતા, ઓર એકદમ એસે નિરાળા શાંતિ આનંદ કો અનુભવ મેં આતા હૈ. શાંતિ કા અનુભવ, આનંદ કા અનુભવ પ્રગટ હોતા હૈ, પણ ઇસમેં ઇતના કે આનંદ અંશ પ્રગટ હોતા હૈ. એ આનંદ કી પૂર્ણતા ઓર જ્ઞાન કી પૂર્ણતા ઓર સબ કી પૂર્ણતા, વો પૂર્ણતા નહીં હોતી, અંશ પ્રગટ હોતા હૈ. અંશ હોતા હૈ પણ અંશ મેં મલિનતા કા અનુભવ નહીં હોતા, શુદ્ધતા કા અનુભવ હોતા. તિરંગનો
કા અંશ શુદ્ધ હોતા
હૈ, અંશ શુદ્ધ સબ ગુણો કા અંશ શુદ્ધ હોતા હૈ, ઓર પૂર્ણ શુદ્ધ નહીં હોતા, પણ અશુદ્ધતા કા અનુભવ નહીં હોતા,
અશુદ્ધતા
નહીં હોતા. વો અબુદ્ધિપૂર્વક અનુભવ શુદ્ધતા કા હોતા હૈ, ઓર અશુદ્ધતા અબુદ્ધિપૂર્વક હો જાતી હૈ, ઓર પ્રગટતા કા અંશ પ્રગટ હોતા હૈ, શુદ્ધતા કા અંશ પ્રગટ હોતા હૈ. ઓર ગુણ કી પ્રગટતા જો હોતી હૈ, ગુણ જો ગુણ પરિણમન કરતા હૈ શુદ્ધ રૂપે, અંશ અંશ પ્રગટ હોતા હૈ સબ કા, નામ દર્શન ચારિત્ર આનંદ સબ સર્વ ગુણ સમ્યક દર્શન સબ કાંશ પ્રગટ હોતા હૈ. કેવળ જ્ઞાન મેં જો જ્ઞાન પૂર્ણ આનંદ પૂર્ણ એ સંપૂર્ણ નહીં હોતા, પણ અંશ કી અનુભૂતિ હોતી હૈ, જેસે સિદ્ધ ભગવાન કા અંશ પ્રગટ એસે પૂર્ણ હૈ, પણ એ જાતિ કા અંશ પ્રગટ
હોતા
ઉસી જાતિ કા. જો સ્વાનુભૂતિ સિદ્ધ ભગવાન કો હોતી હૈ, જો સ્વાનુભૂતિ કેવળ જ્ઞાન કો હોતી હૈ, ઇસકા અંશ પ્રગટ હોતા હૈ. પૂર્ણ ચંદ્ર હોવે ઇસકા બીજ, બીજ પ્રગટ હોતે વો ઇસે જાતિ કા હોતે, એસે હી પ્રગટ હોતા હૈ, પણ અશુદ્ધતા કા અનુભવ નહીં હોતા. ઇસીલિયે ઉસકો
અશુદ્ધ કહતે હૈ,
શુદ્ધ કરે હૈ, વો સ્વાનુભૂતિ કી શુદ્ધ કરે હૈ, અને એસે અનુભૂતિ તો સભી કલ્પ દશા મેં તો અશુદ્ધતા એટલે અંશે શુદ્ધતા, ના તા દ્રષ્ટા કે ધારા રહેતી હૈ, તો ઇસકે શુદ્ધતા અશુદ્ધતા દોનો સાથ મેં રહેતે હૈ. સભી કલ્પ દશા મેં તો એ દ્રષ્ટિ નાયક ઉપર રહેતી, અંશે ઓ તરફ એ પરિણતિ ભી રહેતી હૈ, અંશે ઓ શાંતિ ભી રહેતી હૈ, સાથ મેં ઓ આકુલતા કા ભય સાથ મેં રહેતા હૈ, ઓ ખ્યાલ મેં ભી રહેતા હૈ, અને સહાનુભૂતિ નો ખ્યાલ મળી આત્મા કે સમય પરિણતિ
રહેતા હૈ તો યે પ્રત્યેક પરિણતિ મેં ઉસકો એસા આભાસ રહે કે
હા પ્રત્યેક પરિણતિ મેં એસા નહીં નાયક
મેં ક્યા હૈ
નાયક
એસા
પ્રત્યેક પરિણતિ મેં રહેતા હૈ ઇસકો ખંડ ખંડ નહીં હોતા અખંડ પણે વો ધારા રહેતી હૈ નામ ધારા નાતા ધારા નાયક નાતા કે ધારા વો કરતા બુદ્ધિ હૈ અનાદેશ નાતા ધારા બસ કાયમ નાયક કે સમય પરિણતિ ઓર અંશે સ્વરૂપ સ્વરૂપ રમણતા તો અનુભૂતિ મેં રહેતી હૈ પણ નામ ની દ્રષ્ટિ ઓર જ્ઞાન ઓર અંશે વો તરફ કી પરિણતિ वो सभी तक धारा में देती है
जो भी साथ
दोनों साथ तीनों साथ में रहता है कारण कि वो चारित्र प्रकट नहीं हुआ स्वरूप रमणता के वो नहीं पण वो अनंतानुबंध तो छुट गया है इसलिए वो जाति की परिणति स्वरूप सन्मुख रहती है
હર સમય
ઉસી કો શુદ્ધ કરેતી ઓર સાથ મે અશુદ્ધ ધારા રહેતી હૈ કે વો મિશ્ર ધારા ફેરને મે આતા હૈ વો કર્મ ધારા રહેતી હૈ નાતા ધારા ઓર કર્મ ધારા
શુદ્ધ કે સાથ શુદ્ધ બતાયા કે એક સાથ હોતા હૈ તો ઇસી
ઉસી અપેક્ષા
કે દો ધારા એક સાથ રહેતી
દો ધારા એક સાથ
ચારિત્ર કે અપેક્ષા છે
નાતા ધારા ઓર અશુદ્ધ અપેક્ષા ચારિત્ર ભી અંશે શુદ્ધ ચારિત્ર ભી હુઆ ઓર કામ હે વો કામ અસ્થિરતા ભી રહેતી હૈ અનંત અનુબંધિત અશય હુઆ છૂટ ગયા એટલે અંશે સ્વરૂપાચરણ ચારિત્ર જો સભી કલ્પ દશા મેં રહેતા હૈ વો તો રહેતા હૈ ઓર સહાનુભૂતિ મેં તો શુદ્ધતા કા નહીં હોતા અને સ્વરૂપાચરણ ચારિત્ર સભી કલ્પ ધારા મેં ભી એસે અંશ જો રહેતા હૈ નહીં તબ તો અનંત અનુબંધ કસા ગયા ઉસને ક્યા કાર્ય ક્યા તો સ્વરૂપ સન્મુખ કી પરિણતિ તો પ્રગટ હુઈ ઇસલિયે નાતા ધારા ઓર ઉપયોગ નહી પરિણતિ રહેતી હૈ ઉપયોગ તો બહાર ભી જતા હૈ અંતર મેં ભી આતા હૈ વો પરિણતિ
પરિણતિ બરાબર
પરિણતિ બરાબર
જીતની શુદ્ધ હો ચુકી
ઉતની પરિણતિ રહેતી હૈ વો ઇસકા એસા ખ્યાલ મેં ભી રહેતા હૈ કે મેરી પરિણતિ નિરાળી હો ગઈ હૈ ઉસ સબ કાર્ય મેં વિકલ્પ મેં અસ્થિરતા હોતી હૈ તો ભી
રાગ કા વેદન અલગ
હોતા હૈ અલગ રાગ કા અલગ ઓર અંશે મેરે નાતા દ્વારા છિપ નિરાળી હો ગઈ ઇસકો ઇસકો ખ્યાલ મેં રહેતા હૈ ઇસકા અંશ વેદન મેં ભી રહેતા હૈ રાગ મેં એકત્વ નહીં હો જાતા હૈ નિર્વિકલ્પ મેં તો શૂન્યતા કા નહીં હૈ જલ્દી જલ્દી હોની જૈસા કમ જતા હોની તો ક્ષણ ક્ષણ મેં અંતર મેં જાતે આતે દેશ વર્તિત સાવક હૈ ઉસકો એસે કમ હોતે હૈ શાસ્ત્ર મેં શાવક હોય કમ કોઈ શ્રાવક એસા ભી હોય કોઈ નિવૃત પરિણતિ હોય તો વળી એવી શ્રેષ્ઠ પ્રયાસ પણ હું નહીં દેશ.
એક
દિન એક દિન મેં કોઈ આતી ભી હૈ નહીં ભી આતી ભી
કિતને
દફે એક દિન મેં આવે પરિણતિ નિવૃત્ત મેં હો જાય તો કોઈ એક બે ત્રણ આતી ભી હૈ કોઈ નહીં ભી આતી કોઈ નિયમ નહીં કોઈ સાવ કે જો કોઈ એલક હોવે કોઈ ક્ષુલક હોવે એસે યથાર્થ સ્વરૂપ ભેદ જ્ઞાન ચારિત્ર અંતર મેં પ્રગટ હોય એસકો એસકો જલ્દી આતી હૈ એસા સાવ કો કોઈ દેશવ્રત શાવક એસા ગ્રસ્તાશ્રમ એસા હોવે તો એસકો એલક શુલક જૈસા નહીં આતા કોઈ ચોથે ગ્રંથાન વાળા અંતર મેં બહુ નિવૃત્ત પરિણતિ નહીં હોય તો એસકો દેર સે આતા હૈ કોઈ ચોથા ગુણ સ્થાન મેં કોઈ નિવૃત્ત પરિણતિ વિશેષ હોય તો જલ્દી બિજાતી પણ ચોથા ગુણ સ્થાન કે યોગ્ય હતી ચોથા ગુણ સ્થાન છે વિશેષ નહીં. બાકી શુદ્ધ પરિણતિ ધારા બરાબર બરાબર પહેચાન
રાત કો જુદા કરતી રહે રાત સે ભેદ વિજ્ઞાન કરતી રહે
જુદાઈ લાગશે ભેદ વિજ્ઞાન નિરંતર રહેશે રાગ સે ભેદ વિજ્ઞાન ભેદ જ્ઞાન નિરંતર રહેતા કોઈ કાર્ય મેં ઇસકો છોડા નહીં કોઈ જુડા કાર્ય મેં તો નહીં અંતર વિકલ્પ ચલતે હૈ તો વિકલ્પ મેં ભી જુડા નહીં હોતા નામ ધારા છે ઓ દ્રષ્ટિ કે અપેક્ષા છે તો મુખ્ય મુખ્ય જવાની દ્રષ્ટિ કે અપેક્ષા એ જ્ઞાન ધારા મુખ્ય રહેતી કોઈ દફે આચરણ ઇસકો સવિકલ્પ આચરણ વિશેષ હો જાય તો એ કર્મ ધારા ગૌણ એ વિભાવ કે ધારા ગૌણ એસકી પરિણતિ વિશેષ સ્વરૂપ તરફ જાય ભલે નિર્વિકલ્પ સ્વરૂપ તરફ ઉસકા વિશેષ પરિણતિ જાય તો મુખ્ય ગૌણ હોતા પણ દ્રષ્ટિ કી અપેક્ષા સે તો નિરંતર એ નાયક કી ધારા મુખ્ય હોતી હૈ.
નાયક બોલને માં પણ ક્ષણ ક્ષણ નાયક હરાઈ દેજ્ઞાન એક તો બુદ્ધિ અજ્ઞાન દશા મેં રહેતી દ્વેષ રાગ કે દ્વેષ સંકલ્પ વિકલ્પ સબસે એકત્ર બુદ્ધિ થી ધારા રહેતી સમ્યક દ્રષ્ટિ કો નાયક થી ધારા કરે
રાજા સૈનિક ને એનું જ્ઞાન તો ખોલ છે પણ ડાયરેક્ટ નથી અમે દ્રષ્ટિને જ્ઞાન વેરા શક્તિ હોય તે બધા આવે છે ચોથું બધા ચોથું બોલમાં એ કેવી રીતે બેઠું
જ્ઞાન વૈરાગ્યની શક્તિ તો સમય દ્રષ્ટિના હૃદયમાં હોય છે પણ એને એટલો પ્રયત્ન ન હોય એટલે ચારિત્ર દશા દોરી કે સૈનિક રાજા સમ્યક દર્શન ની જ્ઞાન તો સમ્યક દર્શન જ્ઞાન અંશે સ્વરૂપ રમણતા હશે પણ એમ વિશેષ પ્રયત્ન થઈ શકતો નતો એટલે ચારિત્ર દશા સ્વરૂપ રમણતા અંતર નિર્વિકલ્પ દશા વારંવાર વારાણામ સમીક્ષણે થાય એવી દશા મુનિની દશા પ્રગટ થઈ નથી એટલો પ્રયત્ન નતો નથી એટલે જ્ઞાન ને દર્શન હોય પણ ચારિત્ર નો પ્રયત્ન એટલો ન હોય તો નથી બની શકતો કારણ કે એટલો એને ક્રમ કોઈને ક્રમ પડી જાય કોકને અંતર્મૃતમાં થઈ જાય સમ્યક દર્શન જ્ઞાન થાય એની સાથે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામે શિવ ભૂતિ મંદિર આ
કેટલાક ને એવો પ્રયત્ન ઉપડી શકતો નથી તો એ જ્ઞાતા દ્રષ્ટા રહીને ભેદ જ્ઞાની ધારા ચાલુ રહે છે. હું ના એ જ્ઞાતા એવી ક્ષણે ક્ષણે એને વેદન ની ધારા એવી વેદન ને એ જ્ઞાતા ધારા રિયાજ કરે છે. કોઈ વાર નિર્વિકલ્પ દશા પણ એ ગ્રસ્તાશ્રમમાં હોય તો એને આવી જાય છે. નાયક ની ધારા ગમે એ કાર્યમાં પડ્યા હોય તો પણ એ પોતે ન્યારા ને ન્યારા રહે છે. એને વિચાર નથી કરવો પડતો, સહજ ન્યારા રહે છે. સહજપણે ન્યારા ન્યારા તો રિયાજ કરે છે. એને અંશે વેદન, શાંતિ નું વેદન, નાયક નું વેદન જો રહ્યા કરે. સ્વાનુભૂતિ નું વેદન એક જુદી વાત છે. આ તો એને સવિકલ્પતામાં પણ નાયક ની ધારા આવી રીતે રિયાજ કરે છે. પણ પ્રયત્ન વિશેષ નથી, ભિન્નતા વિશેષ નથી, એટલે ચારિત્ર દશા આવી શકે. કેવળ સાધનાની પર્યાયો પ્રગટ થાય, એમાં જે પૂર્ણ પર્યાયો પ્રગટ થાય એ બધી એની સાધનામાં પર્યાયો પ્રગટ થાય. પણ એનું લક્ષણ એને જ્ઞાયક લક્ષણથી ઓળખવો, એ ઓળખી અને એની દ્રઢ પ્રતીત કરવી, એનું જ્ઞાન કરવું, એમાં લીનતા કરવી, તો એમાંથી એને સ્વાનુભૂતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય, બધું એમાં પ્રગટ થાય છે. અને એમાં વધતા વધતા રત્નત્રય દર્શન જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ થવાથી એમાં સાધના અભ્યાસ એનું સાધના કરવાથી કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થાય. પણ શરૂઆતમાં એને નક્કી કરવું કે જે જ્ઞાયક લક્ષણ, જે જ્ઞાયક છે તે જ હું છું, બીજું નથી. વારંવાર એનો જ અભ્યાસ કરવા જેવો છે કે જે જ્ઞાયક તે હું. એ વિકલ્પ થી નક્કી કર્યો એ પેલા એ વિકલ્પ થી થાય, પણ એને અંતર માંથી જે જ્ઞાયક છે એમ સહજ રૂપે હું જ્ઞાયક જ છું એવી અંતર માંથી પ્રતીત આવી, અને એનું ભેદ જ્ઞાન વારંવાર એનો અભ્યાસ કર્યા કરે, પછી એને સહજ થતા નિર્વિકલ્પ દશા થાય એટલે મુક્તિનો માર્ગ પ્રગટ થાય. એ જ એનું લક્ષણ, એ જ એનો એ મુક્તિનો માર્ગ જ એ છે. પર પદાર્થ ને પોતે કરી શકતો નથી, અને બીજા કોઈ પોતાનું કરી શકતા પોતે બીજાનું કરી શકતો નથી. એને પર પદાર્થ સાથે અત્યંત અભાવ છે. એને નિમિત્ત નૈમિત્તિક સંબંધને લઈને એમ લાગે કે હું બીજાનું કરું છું, એ માત્ર એને રાગને લઈને લાગે છે. બાકી ચૈતન્ય બીજાથી અત્યંત જુદું છે એવી પ્રતિ બીજાનું કરી શકતો નથી. પોતાના સ્વભાવ સ્વભાવનો કરતા છે. જ્ઞાન દર્શન ચારિત્ર અનંત ગુણની પર્યાયો પ્રગટ એનો કરતા, પર પદાર્થનો એ કરતા નથી. ચારે બાજુથી ચૈતન્ય લક્ષણને નક્કી કરીને એમાં જ એની પ્રતીત જ્ઞાન અને એમાં લીનતા કરીને આગળ જાય તો એ જ મુક્તિનો માર્ગ છે. એમાં જ એની બધી આનંદની પર્યાયો પ્રગટ થાય, જ્ઞાનની પર્યાયો પ્રગટ થાય, ચારિત્રની બધી અનંત શક્તિઓથી ભરેલો ગુણ ભંડાર એવો આત્મા એમાંથી પ્રગટ થાય છે.
આત્માની પદવી પૂર્વ છે, બધી કોઈ પદવી અપૂર્વ નથી. એક આત્માની પદવી છે, એ આત્મા ચૈતન્ય પદવી સ્વાનુભૂતિ પ્રગટતા એ આનંદ કાળમાં નથી પ્રગટતા, એ અપૂર્વ છે, બીજું કાંઈ અપૂર્વ નથી. એ તો પૂર્વે જીવે ઘણી વાર ચૂક્યું, મળી ચૂક્યું છે. અનંતવાર દેવલોકમાં ગયો છે, અનંતવાર રાજા થયો, બધું અનંતવાર થઈ ચૂક્યું છે. મનુષ્ય થયો અનંતવાર, જે પદવી સમ્યક દર્શનમાં જે મળે બહારના પુણ્ય, એ સિવાય બાકી બધું પદવી મળી ચૂક્યું છે. જે સમ્યક દર્શન માં જે ચક્રવર્તી પદ કહેવાની, એના સિવાય બાકી બધી પદવી મળી ચૂકી છે. ઊંચા ઊંચો રાજા કે ઊંચા દેવલોક કે બધું નવદેવક સુધી પહોંચી ગયું છે. કે મિથ્યા દ્રષ્ટિ હોય તો એ નવદેવક સુધી તો પહોંચે, દ્રવલિંગ મુનિ થાય તો નવદેવક સુધી પહોંચી જાય. એક સર્વા સિદ્ધિ માં જે સમ્યક દ્રષ્ટિ મુનિરાજ હોય એ જ જાય છે સર્વા સિદ્ધિ. બાકી ચક્રવર્તી પદ સમ્યક દર્શન જ્યાં હોય ત્યાં જ એવી જાતના કુંભ બંધ. એટલે આચાર્ય કે છે કે જે પદવી આત્માની પદવી જે અપૂર્વ છે એ પદવી મેં પ્રાપ્ત કરી, માટે હે પ્રભુ એ અપૂર્વતા મેં અપૂર્વ પદવી છે. એમ આલોચના કરતા. અનંતકાળ નીકળું કહે છે, પછી તે મનુષ્યદર્શન થાય એક સાથે અંતર માં એટલી તૈયારી તો હોવી જોઈએ કે ભાવ નો અભાવ છે. એવી રૂચિ તો અંદર જાગૃત થવી જોઈએ.
આપનો આવો છે એટલું કરીને
ભાવ થાય એવી તો એટલી રૂચિ તો કરે છે.
બીજી ક્યાંય એની દ્રષ્ટિ નથી, ક્યાંય એની પરિણતિ નથી. આત્માને રમવાનું સ્થાન એક પીડાવન, એક આત્મજીવી પોતાના ચૈતન્ય રૂપી વન આનંદ મન જે છે એમાં જગ્ય છે. એવું જ્ઞાન પ્રગટ થાય છે. ઉજ્જવળ ને વિશાળ એવો મૂળ સ્વભાવ છે. એમાં જેટલા જ નૈવ આવે એનાથી પોતે આરોગ્ય છે. એમ કે બધા આના બધા જ્ઞાયો ને પી ગયું હોય એવી જાતનું જ્ઞાન પ્રગટ થાય તો એને રમવાનું સ્થાન તો પોતાના આત્મામાં જ રમે છે. એમાં એનાથી છૂટું જ રહે છે, એમાં રમતો નથી, એમાં પણ આત્મામાં રમે છે. એમાં જણાય આમ લીધું છે ભેદ જ્ઞાન ને આમ પાછું એની પૂર્ણતા જેવો પછી એને પરિણતિ બધા જ્ઞાયો ઝડકી આત્મામાં તો એનાથી મેળવ દે પૂર્ણ કેવળ જ્ઞાન થશે કેમ કહેવા માંગે છે. રમવાનું સ્થાન એક આત્મા જ છે, જ્ઞેયમાં રમતો નથી પણ આત્મામાં રમે છે. બધા જ્ઞેયો એમાં આગને ઝળકે તો એ રમે છે આત્મામાં, જે રમતો પર્યાય અનંત ગુણોથી ભરેલો આત્મા એમાં રમે છે. જ્ઞેયો આ ઝળકે તો જાણે છે, બાકી એમાં સદૃત રમતો એને રમવાનું સ્થાન એક આત્મા અનંત ગુણ થી ભરેલો એમાં દિવસ જ્ઞાન અમને જ્ઞાન જેવા દ્રષ્ટિ પ્રગટ થઈ ત્યાં ખીલી નીકળે છે. એ દર્શન ના ને ચારિત્ર પ્રેમ થી પ્રગટ થઈ ત્યાં ખીલી નીકળે છે. વાર વિભાવ નું જ્ઞાન હોય આકવતા વડે વિરાટ હોય છે, ઉદાત છે, ઉદાર છે, આત્મા માને શાંતિ ને આનંદ માંગે છે. જોતી જેમ શક્તિ એમાં આંશ પ્રગટ થતો હતો. પૂર્ણતા છોડીને બહાર પણ લે એ પોતાનો ઉત્તમ ભાર જે પ્રાપ્ત થઈ ગઈ એને છોડીને બહાર આવીને ઝડપી તું જાણી લે છે. બાકી રે છે પોતે કદ્રપણે ચૈતન ચૈતન આવે છે. ચૈતન અંતર એને પ્રગટ એમાં લીન થઈ ગયું તો એમાં પણ એને જુદી એના પોતાની અનુપમતામાં હોય તો આ એના જાતનું વેદન આકોળતા કઈ ન હોય. એ જાતને વિભાવ પર એ થાય છે પણ મૂળ સ્વભાવમાં નથી.
મૂળ સ્વભાવમાં જઈને જોવે તો જેને સ્વભાવે પાણી નિર્મળ, પાર્થિક નિર્મળ, એ પોતે સ્વભાવ એનો નિર્મળ છે. એ નિર્મળતા ઉપર દ્રષ્ટિ કરે તો નિર્મળ જ છે. માટે નિર્મળને ખ્યાલમાં લેવું ને આ બધું જે છે વિભાવને પર્યાય છે, પોતે પોતાના તરફ આવે તો એ વિભાવ પરિણતિ એની છૂટીને સ્વભાવ પરિણતિ થાય. પછી અસ્થિરતા રહે છે અલ્પ, એ પુરુષાર્થથી પછી ક્રમે ક્રમે પણ છૂટી જાય છે. સર્વ ગુણાસ્તે સમ્યક્ત ચેતન તરફ પરિણતિ રહે, ને બધા ગુણાના અંશ બધા સ્વભાવ તરફ પરિણતિ પ્રગટ થાય. આમ દિશા છે તો બધું વિભાવ પરિણત થાય. આખું ચક્ર આમ દ્રષ્ટિ આમ ફરી તો બધું આમ ફરી જાય છે. પછી અલ્પ અસ્થિરતા રહી ધીરે ધીરે એની પણ શુદ્ધિ થતી જાય છે. ચારિત્ર નિર્મળતા
વિરોધભાસમાં કેવું છે કે ચારિત્ર વગર સમૃદ્ધિ નથી. ચારિત્ર વગર સમૃદ્ધિ નથી,
ચારિત્ર વગર સમ્યક દ્રષ્ટિ નથી. એટલે સમ્યક દર્શન સાચું ન હોય તો ચારિત્ર નથી. ચારિત્ર વગર સમ્યક દર્શન, સમ્યક દર્શન નથી તો ચારિત્ર. ચારિત્ર એટલે બહારનું ચારિત્ર નથી. એ બહારનું ચારિત્ર એ અંદરનું સ્વરૂપ રમણ ચરિત્ર તો ક્યારે પ્રાપ્ત થાય? સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો જ ચારિત્ર થાય. અને એ સ્વરૂપની રમણતારૂપ ચારિત્ર જે યથાર્થ ચારિત્ર છે એ સમ્યક દર્શન વગર થતું નથી. અને એ ચારિત્ર પ્રગટ થાય એમાં વચ્ચે એ મુનિપણું ને એ બધું તો વચ્ચે સ્ટેજે આવે જ છે. પણ એ સમ્યક દર્શન પૂર્વકનું ચારિત્ર તે જ ચારિત્ર છે. સમ્યક દર્શન વગરનું ચારિત્ર તો એ બહાર ક્રિયા માત્ર ને શુભ ભાવ માત્ર છે. સમ્યક દર્શન વગરનું ચારિત્ર તે તો શુભ ભાવ રૂપ ક્રિયા માત્ર છે. સમ્યક દર્શન હોય તો જ સાચું ચારિત્ર છે. અનંતકાળથી ચારિત્ર જે અંગીકાર કર્યું સમ્યક દર્શન વગરનું તો દ્રવ્ય મુનિપણું અનંતવાર પાડ્યું છે. દ્રવ્ય મુનિપણું પાડીને અનંતવાર ગ્રહસ્થ મૂક્યો એવું ચારિત્ર તો સમ્યક દર્શન વગરનું અનંતકાળમાં ઘણું પાડ્યું. એનાથી કઈ ભવનો અભાવ ન થયો. સમ્યક દર્શન થાય, અંદરની સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય તો જ સાચું ચારિત્ર થાય. સમ્યક દર્શન વગર ચારિત્ર નથી, ચારિત્ર વગર સમ્યક દર્શન નથી. એ તો બહારનું ચારિત્ર સમજવું શુભ ભાવરૂપ ચારિત્ર નથી. એના તો પુન બંધ થાય, નવગ્રેવક જાય છે. જેને સમ્યક દર્શન થાય ને અવશ્ય ચારિત્ર ક્રમે ક્રમે આવે છે. તે ભવમાં નો આવે તો બીજા ભવમાં, જેને સમ્યક દર્શન પ્રાપ્ત થાય ને અવશ્ય ચારિત્ર હોય છે. દસ્તાશ્રમમાં સમ્યક દ્રષ્ટિ હોય છે, ચારિત્ર નથી હોતું. પણ સમ્યક દર્શન હોય, પણ સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું એને અવશ્ય ચારિત્ર તે ભવમાં કાં તો બીજા ભવમાં અવશ્ય ચારિત્ર થાય છે. બહારથી લુગડા છોડી દીધા એટલે ચારિત્ર, અને પછી ધર્મ ની પ્રસિદ્ધિ સમ્યક દર્શન નો વ્યવહાર એનું ક્યાં સમજાવે. અંતર માં આવે તે પછી બહાર થી ત્યાગ થાય છે. અંતર માં હોય તો બહાર નો ત્યાગ આવે છે. છતાત્મ ગુણ સંત હોય તો જ મુનિ બને.
ગીત માં લેવાયેલી વાણી હોય કે ટીવી માં વિડીયો માં લેવાયેલી સાક્ષાત કહેવાય કે નહીં?
પણ પેલા જે વાણી પોતે સાક્ષાત સાંભળી હોય, સાક્ષાત સત્પુરુષ આગળ ગુરુદેવની વાણી પોતે સાક્ષાત પેલા સાંભળી હોય એની પોતાની અસર કરે, એની સાથે મેળવે એમ. પણ અનાદિનું પહેલું જીને કાંઈ એને સત્પુરુષ મેળ્યા નથી. અનાદિથી પેલા વહેલું જ, પણ પેલા વહેલું એ કઈ ટેપ માને એમાં સાંભળી એ અસર સાક્ષાતની અસર લીધી હોય છે. સાક્ષાત ચૈતન્ય મૂર્તિ ની વાણી પોતે સાક્ષાત એક વાર સાંભળેલું હોય પછી એ બધું અસર કરે છે. સાક્ષાત જીનેન્દ્ર દેવ ક્યાં સત્પુરુષ કોઈ મળવું જોઈએ. એક વાર સાક્ષાત મળે અને અંદર સંસ્કાર પડી જાય પછી બધું અસર કરે છે.
કેમ આશીર્વાદ છે? આમ તો જોઈએ તો વિડીયોમાં વાણી છે એમના છે,
ચૈતન મુક્તિ નથી એમાં, ચૈતન દેવ બિરાજે અને એની એમાંથી જે વાણી આવી એ વાણીને અસર જુદી હોય છે. એમની મુદ્રા, એમના ભાવ એ ક્યાંથી કે છે, કેવી રીતે ભેદનામથી કોઈ આત્માની અપૂર્વતા બતાવી રહ્યા છે, એની બધી મુદ્રા અને ભાવ ને એ બધું એને દર્શનમાં આવે, જોવામાં આવે અને એમાંથી સાંભળીને અસર થાય, જુદી અસર થાય. જે દેશના લબ્ધિ થાય સાક્ષાત સત્સૃષ્ટિ. ચૈતન્ય
જીવને અંતરમાં કાળ થયો સંબંધ છે કે દેવની ગુરુની વાણી જીવને દેશના લબ્ધિ રૂપે પરિણમે છે ત્યારે એનો નાયક એ પર્યાય પ્રગટ થાય છે. નાયક ને પર્યાય પ્રગટ થાય એનું નિમિત્ત ગુરુની વાણી નું નિમિત્ત છે. ગુરુની વાણી અને ધીમેન્દ્ર દેવ ની વાણી જગત માં શાશ્વત, જેમ આત્મા શાશ્વત એમ જગત માં ધીમેન્દ્ર દેવ ગુરુ ને શાસ્ત્ર બધા શાશ્વત. આ વાણી ચંકુત્રી અક્ષર માં કોતરાય એટલે વધારે એનું શાશ્વત આવે છે. આત્માને અને વાણીને એવો સંબંધ છે નિમિત્ત ઉપાદન. નાયક નાયક ને સ્વભાવ રૂપે પરિણમે છે પણ એમાં નિમિત્ત ઉપાદન સંબંધ છે. અનાદિકાળથી જીવ ન સમજે પણ એ સમજે ત્યારે એને દેશના લબ્ધિ થાય. ઉપાદન નિમિત્ત નો એવો સંબંધ છે. પોતે નાયક નાયક ની જ્ઞાન વડે ઓળખે પોતે પ્રજ્ઞા છીની દ્વારા, પણ એમાં વાણી દેવગુરુ ની વાણી ને શાસ્ત્ર નિમિત્તે સાથે હોય છે. નિમિત્ત ઉપાદન નો સંબંધ છે. આનાથી એવો વસ્તુ સ્થિતિ નો સંબંધ છે. વાણી નું નિમિત્ત એમાં ઉપાદન સાથે હોય છે. પેલા વેલા એવો સંબંધ થાય છે દેશના લબ્ધિ. બધા કારણો ભેગા થાય એમાં દેશના લબ્ધિ નું કારણ એક બને છે.
બરોબર.